समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित तथा भगवान जयसेन आचार्य रचित तात्पर्य वृत्ति टीका आ बदा साथे आपणे समयसारनो स्वाध्याय करी रह्या छे अने पूज्य गुरुदेव कांजी स्वामी ए बधुं खूब ऊंडाणथी समजावी रह्या छे। समयसारना स्वाध्यायमां सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे एनी गाथा 320 ऊपर आचार्य भगवान जयसेनजीनी तात्पर्यवृत्ति नामनी टीकामांथी आपणे स्वाध्याय करी रह्या छीए। तात्पर्यवृत्ति टीकामां 320 गाथानी टीका आजे आपणे लईए एटले बधाने ख्याल आवे के केटले सुधी आपणे स्वाध्याय कर्यो छे। प्रवचन रत्नाकर भाग 9 पाना नंबर 89 पर जयसेन आचार्य भगवानी आ टीका लेवामां आवी छे ते आपणे लईए छीए। जेम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेदक अरे जाने ज कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने तेज अकर्तृत्व भोक्तृत्व भाव ने विशेषपणे दृढ़ करे छे। टीकामां अहीं कहे छे कि जेवी रीते नेत्र करता दृश्य एवी अग्निरूप वस्तु ने संदूक्षण संदूकण करनार पुरुषनी माफक करतु नथी અને તપેલા લોખંડના પિંડની માફક અનુભવ રૂપે વેધતું નથી તેવી રીતે શુદ્ધ જ્ઞાન પણ અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણત જીવ પણ પોતે શુદ્ધ ઉપાદાન રૂપે કરતો નથી અને વેધતો નથી। અથવા પાઠાંતર તેનું વ્યાખ્યાન માત્ર દ્રષ્ટિ જ નહીં પરંતુ ક્ષાયિક જ્ઞાન પણ નિશ્ચયથી કર્મોનું અકારક તેમજ અવેદક પણ છે તેવો હોતો થકો શુદ્ધ જ્ઞાન પરિણત જીવ શું કરે છે જાણે છે કોને બંધ મોક્ષને માત્ર બંધ મોક્ષને નહીં શુભ અશુભ રૂપ કર્મોદયને તથા સવિપાક અવિપાક રૂપે અને સકામ અકામ રૂપે બે પ્રકારની નિદ્રાને પણ જાણે છે। સર્વ વિશુદ્ધ પારિણામિક પરમ ભાવ ગ્રાહક શુદ્ધ ઉપાદાનભૂત શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ કર્તૃત્વ ભોક્તૃત્વથી તથા બંધ મોક્ષના કારણ અને પરિણામથી શૂન્ય છે એમ સમુદાય પાત્નિકામાં કહેવામાં આવ્યું હતું। પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વ ગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું। ત્યાર પછી ચાર ગાથા દ્વારા શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું મહાત્મ્ય છે એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું। ત્યાર પછી ચાર ગાથા દ્વારા જીવનું અભોક્તૃત્વ ગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી વ્યાખ્યાન કરવામાં આવ્યું। ત્યાર પછી બે ગાથા કહેવામાં આવી જેના દ્વારા પૂર્વે 12 ગાથામાં શુદ્ધ નિશ્ચયથી કર્તૃત્વ ભોક્તૃત્વના અભાવરૂપ તથા બંધ મોક્ષના કારણ અને પરિણામના અભાવરૂપ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું તેનો જ ઉપસંહાર કહેવામાં આવ્યો। આ રીતે સમયસારની શુદ્ધ આત્મ અનુભૂતિ લક્ષણ તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં મોક્ષ અધિકાર સંબંધી ચુલિકા સમાપ્ત થઈ અથવા બીજી રીતે વ્યાખ્યાન કરતા અહીં મોક્ષ અધિકાર સમાપ્ત થયો. વળી વિશેષ કહેવામાં આવે છે, ઔપશમિક આદિ પાંચ ભાવોમાં કયા ભાવથી મોક્ષ થાય છે તે વિચારવામાં આવે છે. ત્યાં ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક અને ઔદિક એ ચાર ભાવો પર્યાયરૂપ છે અને શુદ્ધ પારિણામિક ભાવ દ્રવ્યરૂપ છે. એ પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્ય પર્યાય દ્વય, દ્રવ્ય અને પર્યાયનું જોડકું તે આત્મા પદાર્થ છે. ત્યાં પ્રથમ તો જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ એમ ત્રણ પ્રકારના પારિણામિક ભાવોમાં શુદ્ધ જીવત્વ એવું જે શક્તિ લક્ષણ પારિણામિકપણું તે શુદ્ધ દ્રવ્યાથી નય આશ્રિત હોવાથી નિરાવરણ અને શુદ્ધ પારિણામિક ભાવ એવી સંજ્ઞાવાળું જાણવું તે તો બંધ મોક્ષ પર્યાય પરિણતિ રહિત છે. પરંતુ જે દસ પ્રાણરૂપ જીવત્વ અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વય તે પર્યાર્થિક નય આશ્રિત હોવાથી અશુદ્ધ પારિણામિક ભાવ સંજ્ઞાવાળા છે. પ્રશ્ન એ થાય છે કે અશુદ્ધ કેમ? તો એનું સમાધાન છે, ઉત્તર છે કે સંસારીઓને શુદ્ધ નહીં થી અને સિદ્ધોને તો સર્વથા જ દસ પ્રાણરૂપ જીવત્વનો અને ભવ્યત્વ અભવ્યત્વ દ્વયનો અભાવ હોવાથી એ અશુદ્ધ છે. તે ત્રણમાં ભવ્યત્વ લક્ષણ પારિણામિકને તો યથાસંભવ સમ્યક્ત્વ આદિ જીવગુણોનું ઘાતક, દેશઘાતી અને સર્વઘાતી એવા નામવાળું મોહ આદિ કર્મ સામાન્ય પર્યાર્થિક નયે ઢાંકે છે એમ જાણવું. ત્યાં જ્યારે કાળ આદિ લબ્ધિના વશે ભવ્યત્વ શક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યના સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એટલે અનુચરણરૂપ પર્યાય પરિણમે છે. તે પરિણમન આગમ ભાષાથી ઔપશમિક, ક્ષાયોપશમિક તથા ક્ષાયિક એવા ભાવત્રય કહેવાય છે અને અધ્યાત્મ ભાષાથી શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ અથવા શુદ્ધ ઉપયોગ ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે. તે પર્યાય શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યથી કથનચિત ભિન્ન છે. શા માટે? કારણ કે ભાવનારૂપ છે, ભાવનારૂપ હોવાથી તે ભિન્ન છે. શુદ્ધ પારિણામિક ભાવ તો ભાવનારૂપ નથી. જો તે પર્યાય એકાંતે શુદ્ધ પારિણામિકથી અભિન્ન હોય તો મોક્ષનો પ્રસંગ બનતા આ ભાવનારૂપ મોક્ષ કારણભૂત પર્યાય વિતરાગી પરિણામ એનો નાશ થતા, વિનાશ થતા શુદ્ધ પારિણામિક ભાવ પણ વિનાશને પામે પણ એમ તો બનતું નથી. કારણ કે શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનાશી છે. માટે આમ ઠર્યું કે શુદ્ધ પારિણામિક ભાવ વિષયક શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી જે ભાવના તે રૂપ જે ઔપશમ આદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિ રહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષ કારણ, મોક્ષના કારણ છે પરંતુ શુદ્ધ પારિણામિક નહીં, અર્થાંત શુદ્ધ પારિણામિક ભાવ મોક્ષનું કારણ નથી. આગળ કહે છે, જે શક્તિરૂપ મોક્ષ છે તે તો શુદ્ધ પારિણામિક છે, પ્રથમથી જ વિદ્યમાન છે. આ તો વ્યક્તિરૂપ મોક્ષનો વિચાર ચાલે છે. જો હવે આ બધો ભાગ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજવાનો છે. આગળ કહે છે કે એવી જ રીતે સિદ્ધાંતમાં કહ્યું છે કે નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક અર્થાંત શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે. નિષ્ક્રિયનો શું અર્થ છે? શુદ્ધ પારિણામિક ભાવ બંધના કારણભૂત જે ક્રિયા રાગાદી પરિણતિ તે રૂપ નથી, અને મોક્ષના કારણભૂત જે ક્રિયા શુદ્ધ ભાવના પરિણતિ તે રૂપ પણ નથી. માટે એમ જાણવામાં આવે છે કે શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ છે. શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. શા માટે? કારણ કે ધ્યાન વિનશ્વર છે અને શુદ્ધ પારિણામિક ભાવ તો અવિનાશી છે. શ્રી યોગીન્દ્ર દેવે પણ કહ્યું છે કે હણવી ઉપજઈ હણવી મરે બંધુ ઉણવ મોખું કરે જીવ પરમથે જોઈ આ જીણવર એવું ભણઈ. અર્થાંત હે યોગી, પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ મોક્ષ કરતો નથી એમ શ્રી જીણવર કહે છે. વળી તે સ્પષ્ટ કરવામાં આવે છે, વિવક્ષિત એક દેશ શુદ્ધને આશ્રિત આ ભાવના અર્થાત કહેવા ધારેલી આંશિક શુદ્ધિરૂપ આ પરિણતિ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ ક્ષાયોક્ષમિક જ્ઞાનરૂપ હોવાથી જો કે એક દેશ વ્યક્તિરૂપ છે તો પણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાનરૂપ હું છું. આમ ભાવાર્થ છે અને આ વ્યાખ્યાન પરસ્પર સાપેક્ષ એવા આગમ અધ્યાત્મના તેમજ નય દ્વયના એટલે દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક નયના અભિપ્રાયના અવિરોધપૂર્વક જ કહેવામાં આવ્યું હોવાથી સિદ્ધ છે, નિર્બાધ છે એમ વિવેકીઓએ જાણવું. તો આ રીતે આખી આ ટીકા છે. એટલે આપણે લગભગ બે ભાગની ટીકાના અર્થ ગુરુદેવ પાસેથી બરાબર સારી રીતે સમજ્યા છીએ. લગભગ એક તૃતીયાંશ ભાગ આપણે બાકી રહ્યો છે. તો આપણે એ વાત લીધી કે માટે આમ ઠર્યું શુદ્ધ પારિણામિક ભાવ વિષયક શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી જે ભાવના તે રૂપ જે ઉપશમ ગાદી ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદી થી રહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષ કારણ મોક્ષના કારણ છે, પરંતુ શુદ્ધ પારિણામિક એ મોક્ષનું કારણ નથી. એ આપણે સમજવાનું છે. ત્યાંથી આખો સ્વાધ્યાય આગળ આપણે કરીશું. એટલે હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીનું આ ટીકા ઉપરનું પ્રવચન આપણે ત્યાંથી લઈએ. ગઈકાલે આપણે પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 143 ઉપર પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ કર્યો છે. પાના નંબર 143 ઉપર બીજા પેરેગ્રાફમાં એ વાત આવી કે શાસ્ત્રમાં ઉત્પાદ વ્યય દ્રવ્યુક્તમ સત કહ્યું છે. ધ્રુવતા એટલે ટકવું, ઉત્પાદ વ્યય એટલે બદલવું, ટકીને બદલે અને બદલવા છતાં ટકી રહે એવું આશ્ચર્યકારી વસ્તુનું સત સ્વરૂપ છે. ટકીને રહે છે અને ટકીને બદલે અને બદલવા છતાં ટકીને રહે એવું આશ્ચર્યકારી વસ્તુનું સત સ્વરૂપ છે. દ્રવ્ય અવિનાશી, પર્યાય વિનાશી એમ દ્રવ્ય પર્યાય બંને સર્વથા એક નથી. એ કથનચિત એક છે પણ સર્વથા એક નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના લક્ષે શુદ્ધ જ્ઞાન રમણતા રૂપ જે એની નિર્મળ દશા પ્રગટી છે તે મોક્ષ દશાનું કારણ ખરું, પણ તે દશા પોતે તો મોક્ષ દતા થતાં વ્યય પામી જશે. આ જે મોક્ષ માર્ગ, જે નિર્મળ પરિણામ, જે નિર્મળ દશા પ્રગટી છે તે મોક્ષનું કારણ ખરું, એટલે મોક્ષની પર્યાયનું કારણ કહેવાય ખરું, પરંતુ એ જે નિર્મળ પરિણામો છે એ પોતે જ્યારે મોક્ષ થશે, મોક્ષની પર્યાય થશે ત્યારે એ પરિણામ તો વ્યય પામી જશે. જ્યારે દ્રવ્ય એ ટકીને ત્રિકાળ ઉભું રહેશે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાય એમ વસ્તુના બંને અંશોમાં ભિન્નતા છે. આવું વસ્તુ સ્વરૂપ સમજતા અંશબુદ્ધિ ટળીને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. જ્યારે પર્યાય અને દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ સમજવામાં આવે ત્યારે પછી પર્યાય દ્રષ્ટિ ટળી અને દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. મૂળ વસ્તુ બે અંશરૂપે છે, એક ધ્રુવ અંશ જે બદલાતો નથી તે, અને બીજો પર્યાય અંશ જે બદલાય છે. વર્તમાનમાં દ્રષ્ટિ એ બદલાતા અંશ ઉપર રહે છે, એટલે જે ટકીને રહેતો ધ્રુવ અંશ એનું લક્ષ થતું નથી, પણ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ બરાબર યથાર્થ સમજવામાં આવે તો પછી દ્રવ્ય તરફ જે ધ્રુવ છે જે બદલાતું નથી એવા અંશ તરફ દ્રષ્ટિ થાય, અને એમ દ્રષ્ટિ થતાં ત્યાં એકાગ્રતા થતાં નિર્મળ પરિણામ થાય. આગળ કહે છે કે જુઓ, આત્મામાં એક પર્યાય અંશ છે અજ્ઞાન ટળીને જ્ઞાન થવું, અશુદ્ધતા ટળીને શુદ્ધતા થવી ઇત્યાદિ નવું નવું કાર્ય પર્યાયમાં જ થાય છે. ત્યાં જે પર્યાયનું અસ્તિત્વ જ ન માને તેને તો નવું કાંઈ કાર્ય થતું જ નથી. વેદાંતમાં પર્યાયને માનતા જ નથી, એટલે પર્યાયને માનવામાં જ ના આવે તો પછી આ બધું જે નવું નવું કાર્ય થયું, જે દશા બદલાઈ, જે સ્થિતિ બદલાઈ, એ બધું ક્યાં થશે? કેમ કે દ્રવ્યનો જે ન બદલાતો ધ્રુવ રહેતો અંશ એ તો એવો ને એવો જ રહે છે, એમાં તો બદલાવ આવતો જ નથી. અને એવો અંશ જો ન હોય, એવો ધ્રુવ અંશ ન હોય તો કોઈ પણ દ્રવ્ય પોતે પોતાના મૂળ સ્વરૂપે રહી શકે જ નહીં, તો દ્રવ્યનો નાશ થાય. એટલે ધ્રુવપણું છે માટે દ્રવ્ય અવિનાશી છે. દ્રવ્ય અવિનાશી શા માટે છે? કે જે ન બદલાય એવો ધ્રુવ અંશ છે, અને એવો ધ્રુવ અંશ છે માટે દ્રવ્ય અવિનાશી છે. અને સાથે જો બદલાતો અંશ છે એનો સ્વીકાર ન કરીએ, એટલે કે પર્યાયનો સ્વીકાર ન કરીએ, તો આ બધું જે બદલાઈ રહ્યું છે એ શેમાં બદલાઈ રહ્યું છે? એ મૂળ દ્રવ્ય ધ્રુવમાં તો બદલાતું નથી. જો ધ્રુવમાં બદલાય તો પછી મૂળ દ્રવ્યનો નાશ થાય, એટલે એમ બનતું નથી. એટલે બે અંશનો જેમ છે તેમ આપણે સ્વીકાર કરવો પડે, એને સમજવું પડે. દરેક દ્રવ્ય એ પોતે અવિનાશી કેમ રહ્યું છે? અનાદિનું છે, અનંતકાળ સુધી રહે છે, છતાં એનો નાશ કેમ નથી થતો? કેમ કે એમાં જે ધ્રુવ અંશ છે જે ક્યારેય બદલાતું નથી, જે એના ગુણો છે, કોઈ પણ દ્રવ્ય છે એ ગુણોનો સમૂહ છે, બીજું શું છે? તો એ ગુણોનો સમૂહ છે, એ એવો ને એવો જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, માટે એ ધ્રુવ છે અને માટે દ્રવ્ય અવિનાશી છે. જો એમાં ફેરફાર થઈ જાય, એ ધ્રુવ અંશમાં જો ફેરફાર થઈ જાય તો પછી દ્રવ્ય એ દ્રવ્ય તરીકે રહી શકે જ નહીં, દ્રવ્યનો નાશ થાય. એટલે ધ્રુવ અંશનો તો સ્વીકાર કરવો જ રહ્યો, તો જ એ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે, એ માન્યતા સાચી પડે. અને એ તો આપણે જાણીએ છીએ કે દરેક દ્રવ્ય છે તે અવિનાશી છે, કોઈ દ્રવ્યનો નાશ થતો જ નથી, અને એ વાત તો સાયન્સે પણ સ્વીકારી છે. એટલે જે અવિનાશી છે એ અવિનાશીપણું ધ્રુવપણાને કારણે છે એમ કહીએ તો કાંઈ ખોટું નથી. હવે આવું અવિનાશીપણું ધ્રુવપણું છે કે ધ્રુવપણું છે એમાં બદલાવ નથી, તો પછી આપણે જે બદલાવ ને જોઈએ છીએ, જાણીએ છીએ, અનુભવીએ છીએ, એ બદલાવ ક્યાં થઈ રહ્યો છે? તો એ બદલાવ પર્યાયમાં થાય છે. એટલે પર્યાયને પણ માનવી જ રહી. પર્યાયનું અસ્તિત્વ જ ન માને તો પછી નવું કાંઈ કાર્ય થતું જ નથી એમ થઈ જાય. અર્થાંત તેને પોતાના અજ્ઞાન ભાવને કારણે સંસાર મટતો જ નથી. એ તો અજ્ઞાન ભાવ થયો. પર્યાયને પર્યાય તરીકે માનવી રહી અને બધું જે કંઈ થઈ રહ્યું છે એ બધું પર્યાયમાં જ થઈ રહ્યું છે. નિર્મળ પરિણામ થાય છે એ પણ પર્યાય રૂપે જ થાય છે. નિર્મળ પરિણામ થાય છે એ પણ પર્યાય રૂપે થાય છે. શુભાશુભ પરિણામ થાય છે એ પણ પર્યાય રૂપે જ થાય છે. પેલું ધ્રુવ છે એ તો ટકીને રહે છે, એમાં તો કાંઈ ફેરફાર થતો જ નથી. એવા ધ્રુવનું લક્ષ કરતા નિર્મળ પરિણામ થાય છે. એમાં એને કોઈની અપેક્ષા નથી, કોઈની મદદની જરૂર નથી. એવા નિર્મળ પરિણામ બીજો કોઈ એને કરાવી દેતું નથી. જીવ પોતે ધ્રુવનું લક્ષ કરે છે તો જે પરિણામ થાય છે તે વિતરાગી પરિણામ થાય છે, નિર્મળ પરિણામ થાય છે. એટલે એ વખતે એ પોતે પોતાના સ્વભાવને અનુભવે છે. અનંત ગુણોનો પિંડ છે અને એ અનંત ગુણોનો પિંડ જે દ્રવ્ય એ પારિણામિક ભાવ લક્ષણ છે. તો એનું જેવો ભાવ છે એવો જ અનુભવ જીવને એનું લક્ષ કરતા થાય છે. શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય એમાં ધ્રુવ અંશ જે બદલાતું નથી એનું લક્ષ કરતા એને એનો અનુભવ થાય છે. અનંત ગુણ છે અને અનંત ગુણ કે એ જ રીતે પરિણમી રહ્યા છે, એક રૂપે પરિણમી રહ્યા છે, એટલે એને આનંદનું વેદન થાય છે. જે ભાવ છે એ ભાવ એને અલૌકિક આનંદ રૂપે અનુભવમાં આવે છે. એ આત્માનો, શુદ્ધ આત્માનો સ્વભાવ છે. અને એવા સ્વભાવને જ્યારે એનું લક્ષ કરવામાં આવે ત્યારે એ અનુભવે છે. એવા અનંત ગુણના પિંડરૂપ એ આત્મદ્રવ્ય છે અને એનું એવું શુદ્ધ પરિણમન છે, એકરૂપ પરિણમન છે, જેને આપણે ત્રિકાળી ભાવ કહીએ છીએ. એ જ્યારે એનું લક્ષ કરવામાં આવે ત્યારે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અનુભવમાં આવે છે, એને એનું જ્ઞાન થાય છે. એટલે એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. અને એવા ભાવે જ્યારે એ રહી જાય છે, એને જ અનુભવનારો રહી જાય છે, સ્થિર થાય છે, તો એ ચારિત્ર છે. એટલે જેટલો સમય એ ભાવને અનુભવે છે એટલો સમય નિશ્ચયથી ચારિત્ર છે. આ જે પરિણામ થયા, આવા પરિણામ જે થયા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના, એ વિતરાગી પરિણામ છે. અને આ પરિણામ એટલે આ પર્યાય છે, એ પેલા ધ્રુવથી કથનચિત ભિન્ન છે. એ વાત આવી. અહીંયા કહે છે કે પર્યાયને જો માને નહીં તો પછી આ કાર્ય શેમાં થાય છે? પર્યાયને જે માનતો જ નથી તો પછી એને કેવી રીતે ખબર પડે એને કાર્ય ક્યાં થાય છે? અર્થાંત એ અજ્ઞાન ભાવે છે, એને સંસાર મળતો નથી. ધ્રુવને અને પર્યાયને જેમ છે તેમ એને માનવા પડે. વળી કોઈ એકલી પર્યાય સામું જ જોયા કરે અને દ્રવ્યના શુદ્ધ સ્વભાવનું લક્ષ ન કરે, તેને પણ અશુદ્ધતા ટળીને શુદ્ધતા થતી નથી. બૌદ્ધની માન્યતા આ પ્રકારની છે. એ પર્યાયને જ જુએ છે અને એને ધ્રુવનો સ્વીકાર નથી. વેદાંતને પર્યાયનો સ્વીકાર નથી. એટલે એ બંનેની માન્યતા જે છે એ માન્યતા મિથ્યા છે. અહીંયા કહે છે કે વળી કોઈ એકલી પર્યાય સામું જોયા કરે અને દ્રવ્યના શુદ્ધ સ્વભાવનું લક્ષ ન કરે તો તેને પણ અશુદ્ધતા ટળી અને શુદ્ધતા થતી નથી. એ વાત આપણે બરાબર સમજીએ છીએ. કે પર્યાયનું લક્ષ કરવાથી, પર્યાય સામે જોવાથી, પર્યાય રૂપ પોતાને માનવાથી, પર્યાય જેવડો જ પોતાને માનવાથી પૂર્ણ શુદ્ધ પર્યાયની પ્રાપ્તિ થતી નથી, શુદ્ધ પર્યાય પ્રગટ પણ થતી નથી, આત્માનો અનુભવ પણ થતો નથી, અશુદ્ધતા ટળતી પણ નથી. એટલે પર્યાયની શુદ્ધતા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે થાય છે. જે નિર્મળ પરિણામ થાય એવી શુદ્ધ પરિણામ થાય છે, કેવા શુદ્ધ પરિણામ થાય છે એવી શુદ્ધ પર્યાય થાય છે, તો એ પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એનો આશ્રય કરતા થાય છે. એટલે જે વર્તમાન પર્યાય મળી નથી એ પર્યાય શુદ્ધ થાય છે, તો એ શુદ્ધ કોઈ બીજી રીતે થતી નથી, પરંતુ માત્ર પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવાથી જે નવી પર્યાય ઉત્પન્ન થાય તે શુદ્ધ પર્યાય થાય. જે મલિન પર્યાય હતી એ એક સમયની, એ પર્યાય તો વિલીન થઈ ગઈ, એનો તો વ્યય થઈ ગયો. અને હવે જ્યારે ધ્રુવનું લક્ષ થયું છે ત્યારે જે નવી પર્યાય ઉત્પન્ન થાય છે તે નિર્મળ પર્યાય છે, શુદ્ધ પર્યાય છે. પહેલા પર્યાયનો પ્રવાહ મલિનતારૂપ ચાલી રહ્યો હતો એટલે એમ કહ્યું કે પર્યાય અશુદ્ધ છે, અને જેવું લક્ષ ધ્રુવ તરફ ગયું અને ત્યાં એકાગ્રતા કરી એટલે હવે જે નવી પર્યાય થઈ, વર્તમાન જ્ઞાનની પર્યાય હવે ધ્રુવને જાણવાવાળી થઈ, તો એ પર્યાય એ શુદ્ધ પર્યાય થઈ. એટલે એમ વ્યવહારથી કહેવાય કે પર્યાયની શુદ્ધતા થઈ, પણ ખરેખર તો એ નવી પર્યાય શુદ્ધ ઉત્પન્ન થઈ. પેલી જૂની પર્યાય મળી નથી એ તો વ્યય થઈ ગઈ, પણ નવી પર્યાય જે શુદ્ધ ઉત્પન્ન થઈ તો પછી એમ કહેવામાં આવે કે પર્યાયની શુદ્ધતા થઈ, વ્યવહારથી એમ કહેવામાં આવે. એટલે ગુરુદેવ અહીંયા સમજાવે છે કે પર્યાયની શુદ્ધતા તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે થાય છે. દ્રવ્ય સ્વભાવમાં અંતર્મુખ એકાગ્ર થયા વગર પર્યાયની શુદ્ધતા થતી નથી. એટલે કે નવી પર્યાય શુદ્ધ ઉત્પન્ન ત્યારે જ થાય કે જ્યારે દ્રવ્ય સ્વભાવમાં એકાગ્રતા કરવામાં આવે. અંતર્મુખ થઈ અને એકાગ્રતા દ્રવ્ય સ્વભાવમાં કરવામાં આવે, એવો દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાળી છે, જે ધ્રુવ છે, એવો દ્રવ્ય સ્વભાવ એનું લક્ષ કરી એમાં એકાગ્રતા કરતા જે નવા પરિણામ થાય, જે નવી પર્યાય થાય, જે નવી સ્થિતિ થાય છે તે વિતરાગી છે, તે નિર્મળ પરિણામ છે, અને એને જ મોક્ષ માર્ગના પરિણામ કયા છે, એ જ મોક્ષ માર્ગ છે. આગળ ગુરુદેવ સમજાવે છે કે દ્રવ્યને ન માને તોય શુદ્ધતા ન સધાય. દ્રવ્યને માને નહીં તો પણ શુદ્ધ પર્યાય થાય નહીં, એટલે શુદ્ધતા ન સધાય, અને પર્યાયને ન માને તોય શુદ્ધતા ન સધાય. એકાંતે પર્યાયને જ વસ્તુ માની લે તો પર્યાયનો વ્યય થતા જ વસ્તુનો નાશ એટલે અભાવ થઈ જાય, પણ એમ તો બનતું નથી. એટલે દ્રવ્ય અને પર્યાયને જેમ છે તેમ માનવા, અને પર્યાય જ્યારે પરનું લક્ષ કરે છે ત્યારે એ શુભાશુભ ભાવ રૂપે છે, અને એને કારણે આશ્રવને બંધ થાય છે એટલે સંસારની વૃદ્ધિ થાય છે, અને જ્યારે એ સ્વનું લક્ષ કરે છે અને જે પર્યાય થાય છે તે નિર્મળ પરિણામ છે, એ વિતરાગી પર્યાય છે, એ મોક્ષનો માર્ગ છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. દ્રવ્ય અને પર્યાયપણે પોતે છે, દ્રવ્ય અને નિર્મળ પર્યાયપણે પોતે છે એ પહેલા તો એને સમજવું પડશે, અને એમાં જે પરિણમન થઈ રહ્યું છે, જે બદલાવ દેખાઈ રહ્યો છે, જેને એ જોઈ રહ્યો છે, જાણી રહ્યો છે, સમજી રહ્યો છે, આ બધું પર્યાયમાં થાય છે એ પણ એને સ્વીકારવું રહ્યું. સાથે સાથે પોતાનું શુદ્ધ સ્વરૂપ એ તો બદલાતું નથી, ભૂતકાળમાં પણ એવું ને એવું શુદ્ધ હતું, વર્તમાનમાં પણ શુદ્ધ છે અને ભવિષ્યમાં પણ શુદ્ધ રહેશે, એવું પોતાનું ધ્રુવ સ્વરૂપ છે એ પણ એને સમજવું પડશે. અને જો એ પરનું લક્ષ ન કરે અને પોતે જેવો છે તેવો પોતાને જાણવામાં જો રોકાઈ રહે તો એને નિર્મળ પરિણામ થાય. અને આવા નિર્મળ પરિણામ કરવામાં એને બીજા કોઈની જરૂર નથી, બીજાની મદદની જરૂર નથી, બીજાની અપેક્ષા નથી. એ પોતે એ કરવા ધારે તો કરી શકે એવો સક્ષમ છે. આટલો જેને નિર્ધાર થાય એ સાચો પુરુષાર્થ કરી શકે. અહીંયા કહે છે ગુરુદેવ 144માં પાના ઉપર કે વળી પર્યાય ન માનતા વસ્તુને એકાંતે નિત્ય કુટસ્થ માને તો પર્યાય રૂપ પલટના વિના નવું કાર્ય બની શકે જ નહીં અને તો તેના સંસારનો અભાવ ન થાય. એટલે એકલા કુટસ્થ ધ્રુવ ને માને અને પર્યાયને ન માને વેદાંત જેવી દ્રષ્ટિ તો પણ એનો સંસાર મટે નહીં. એટલે આ પ્રમાણે વસ્તુમાં દ્રવ્ય પર્યાય એમ બંને અંશો એકી સાથે રહેલા છે અને તે બંનેમાં કથનચિત ભિન્ન પણ છે એવો સ્યાદવાદ મત છે. આ રીતે અનેકાંત છે, બંને અંશ છે દ્રવ્ય અને પર્યાય અને એ બંને અંશો એક સાથે રહ્યા છે અને બંનેમાં કથનચિત કોઈ અપેક્ષાએ ભિન્નપણું પણ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે હવે કહે છે કે માટે આમ ઠર્યું. શું ઠર્યું? કે શુદ્ધ પારિણામિક ભાવ વિષયક, શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી જે ભાવના તે રૂપ જે ઔક્ષમિક આદિ ત્રણ ભાવો તેઓ સમસ્ત રાગાદિથી રહિત હોવાને લીધે શુદ્ધ ઉપાદાન કારણભૂત હોવાથી મોક્ષ કારણ, મોક્ષના કારણ છે. પરંતુ શુદ્ધ પારિણામિક અર્થાંત શુદ્ધ પારિણામિક ભાવ એ મોક્ષનું કારણ નથી. શુદ્ધ પારિણામિક ભાવ એ મોક્ષનું કારણ નથી, પણ શુદ્ધ પારિણામિક ભાવનું લક્ષ્ય કરતા જે ઔક્ષમિક, ક્ષયોક્ષમિક કે ક્ષાયિક એવા ત્રણ ભાવો જે વિતરાગી પરિણામ છે એ મોક્ષનું કારણ છે. આ ટીકાની વાત છે, એને ગુરુદેવ સમજાવે છે. કહે છે કે વસ્તુ ભગવાન આત્મા નિત્ય આનંદ સચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયક ભાવ પણે છે. ભગવાન આત્મા માત્ર જ્ઞાયક ભાવ પણે છે, તેને શુદ્ધ પારિણામિક ભાવ કહે છે. તે પારિણામિક ભાવ અહીં કહે છે કે મોક્ષનું કારણ નથી. પારિણામિક ભાવ ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક ભાવ પણે છે, તે મોક્ષનું કારણ નથી એમ કહ્યું. આ સૂક્ષ્મ વાત છે પ્રભુ, તેને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહાર ન છે. નિશ્ચયથી એ મોક્ષનું કારણ નથી, પણ વ્યવહારથી એને મોક્ષનું કારણ કહેવાય છે. બાકી મોક્ષની પર્યાય જે પ્રગટે છે તેનું શુદ્ધ દ્રવ્ય વાસ્તવમાં કારણ નથી. વ્યવહારથી એને કારણ કહેવામાં આવે, પણ શુદ્ધ દ્રવ્ય ખરેખર નિશ્ચયથી એટલે વાસ્તવમાં એ મોક્ષની પર્યાયનું કારણ નથી. મોક્ષની પર્યાય જે પ્રગટે એનું કારણ આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય નિશ્ચયથી નથી, વાસ્તવમાં નથી. વ્યવહારથી ભલે આપણે એમ કહીએ કે એ મોક્ષનું કારણ છે. જેમ દ્રવ્ય ત્રિકાળી સત છે તેમ પર્યાય પણ સહજ સત છે. દ્રવ્ય ત્રણેય કાળે રહેતું સત છે, હોવા પણ એનું અસ્તિત્વ છે, ત્રિકાળ અસ્તિત્વ છે એ સત છે, તેમ પર્યાય પણ સહજ સત છે. એક સમયનું સત છે અને સહજ સત છે, પર્યાય પણ છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગ પરિણામ હો કે વિતરાગ પરિણામ હો, રાગના પરિણામ હોય કે વિતરાગી પરિણામ હોય, પરના લક્ષ્ય થતા જે પરિણામ તે રાગના પરિણામ કે દ્વેષના પરિણામ છે, અને સ્વનું લક્ષ્ય કરતા થતા જે પરિણામ તે વિતરાગી પરિણામ છે. એ ગમે તે પરિણામ હો તે પરિણામ તે તે કાળે સહજ સત છે. જ્યારે તે પરિણામ થયા તે કાળે તે સહજ સત છે, તેનું હોવાપણું છે. હવે જ્યાં આમ છે ત્યાં વ્યવહારથી રાગથી નિશ્ચય થાય એ વાત તો રહેતી જ નથી. અહીંયા તો વિતરાગી પરિણામ હોય કે રાગના પરિણામ હોય એ પર્યાય છે, અને પર્યાય છે તે એક સમયનું સહજ સત છે. તે કાળે તે છે એટલે તે કાળે તેનું અસ્તિત્વ છે એટલે તેને તે કાળે સહજ સત છે એમ ગુરુદેવે સમજાવ્યું છે. અને પછી એમાં આપણે એમ માનીએ કે વ્યવહારથી અને રાગથી નિશ્ચય થાય, આ વાત તો ક્યાંય દૂર રહી ગઈ, એ તો વાત રહેતી જ નથી. શુભ ભાવથી વિતરાગી પરિણામ થાય એ વાત તો પછી ક્યાંય રહેતી જ નથી. અહીંયા કહે છે આગળ કે વ્યવહાર રત્નત્રય કરતા કરતા મોક્ષ થશે એવી વાતો અત્યારે ચાલે છે, લોકો એમ માને છે. શુભ ભાવ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય, શુભ ભાવની પર્યાય દ્વારા આ વિતરાગી પરિણામ થાય, આ વાત ક્યાં રહી, એ તો શક્ય જ નથી. બંને પરિણામ છે, એક પરિણામ દ્વારા બીજા પરિણામ ક્યાંથી થાય? અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી કે ત્રિકાળી દ્રવ્ય એ પણ મોક્ષની પર્યાયનું કારણ નથી, તો પછી આ શુભ ભાવ છે એ મોક્ષની પર્યાયનું કારણ કેવી રીતે થાય? કોઈ વાત જ એવી શક્ય નથી, એ બની શકે જ નહીં. અત્યારે ભલે વર્તમાનમાં આવો ઉપદેશ આપવામાં આવતો હોય, પણ ત્યાં એ સમજ્યા વગરનો ઉપદેશ છે. તત્વને બરાબર સાચી રીતે સમજ્યા નથી એટલે એવો ઉપદેશ આપે છે કે ભાઈ શુભ ભાવ કર, ને શુભ ભાવ કરતા કરતા તને શુદ્ધ ભાવ થઈ જાય. અરે ભાઈ, એમ ન હોય. વિતરાગી પરિણામ જે થાય એ વિતરાગી પરિણામ તો ધ્રુવનું લક્ષ્ય કરતા થાય છે, અને એવા પરિણામ સ્વતંત્ર રીતે થાય છે, એ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. એને કોઈની અપેક્ષા નથી, પોતાનું એ સહજ સ્વરૂપ છે. પોતે શુદ્ધ દ્રવ્ય ધ્રુવપણે અને નિર્મળ પર્યાયપણે છે એવું પોતાનું, એટલે વસ્તુનું એવું સ્વરૂપ છે. એટલે એવા નિર્મળ પરિણામ થાય એમાં એને બીજા કોઈની અપેક્ષા નથી, બીજા કોઈની જરૂર નથી. અને એવા પરિણામ સ્વતંત્ર રીતે થાય છે એટલે નિશ્ચયથી તો એમ કહી દીધું કે મોક્ષનું કારણ પૂર્ણ શુદ્ધ નિર્મળ પર્યાય મુક્તની પર્યાયનું કારણ ત્રિકાળી દ્રવ્ય પણ નથી, એટલે સુધી વાત કરી દીધું. તો પછી આ વ્યવહાર રત્નત્રય કરતા કરતા, વ્યવહાર કરતા કરતા નિશ્ચયના પરિણામ થાય એ વાત ક્યાં રહી? એ તો વાત રહેતી જ નથી ભાઈ. આ શુભભાવ છે, એ શુભભાવ આવે દયાદાન વ્રત તપ ભક્તિનો ભાવ આવે, પણ એ શુભભાવ છે, અને એ શુભભાવ દ્વારા કાંઈ મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ નથી. સાધકને શુભભાવ આવે 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 ને આવે, અપૂર્ણ દશા છે ત્યાં સુધી શુભભાવ આવવાના જ છે. પણ શુભભાવને શુભભાવ માનવા, શુદ્ધભાવ ન માનવા, અને શુદ્ધભાવનું કારણ પણ ન માનવું, શુદ્ધભાવ થવાનું કારણ પણ એને ન માનવું. શુદ્ધભાવનો પુરુષાર્થ જુદો કરવો જ પડશે. શુદ્ધભાવનો પુરુષાર્થ કર્યા વિના ચાલશે જ નહીં. શુદ્ધભાવનો પુરુષાર્થ કરતા કરતા શુભભાવ આવશે, આવશે ને આવશે, અને પુણ્યનો બંધ પણ પડશે જ. આ બધું થવાનું જ છે. છતાં પણ શુભભાવને ધર્મનું કારણ ન માનવું અને શુદ્ધભાવનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરવો એવો ઉપદેશ છે. અને આ ઉપદેશ ગુરુદેવે 45 વર્ષ સુધી આપ્યો, ખૂબ સમજાવ્યું. આગળ અહીંયા 145માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અંદર વસ્તુ જે ચિદ્ધઘન ધ્રુવ છે તે પરિણમન વિનાની સદા એકરૂપ છે, તેમાં પરિણમન જ નથી. એ ધ્રુવ છે, એમાં પરિણમન નથી. અને બદલતી ચીજ જે વિકારી કે નિર્વિકારી પર્યાય છે તે એક સમયનું સત છે. એક સમયનું સત છે, એનું હોવાપણું છે, એટલે એ એક સમયનું સત છે. આ રાગાદી વિકારના જે પરિણામ થાય છે તે પણ જળ કર્મની અપેક્ષા વિના સ્વતંત્રપણે પ્રગટતા પોતાના સટકારક રૂપ પરિણામ છે. જો રાગાદી પરિણામ થયા ત્યારે આપણે એમ કહીએ છીએ કે કર્મના ઉદય આવ્યા છે, એનું લક્ષ્ય કરતા એવા પરિણામ થયા, પણ એ તો વ્યવહાર નહીંનું કથન છે. એ તો વ્યવહારથી એમ કહ્યું. નિશ્ચયથી તો ખરેખર શું છે, એવા જે વિકારના પરિણામ થયા છે એ પણ સ્વતંત્ર રીતે જ થયા છે, અને એવા પરિણામ થયા છે ત્યારે निमित्त तरीके ये कर्मना उदय छे। कर्मनो उदय एमां ए वखते रह्यो छे के कोई वस्तु सामे पदार्थ जे छे ए निमित्त तरीके छे। आ रागादी ना परिणाम जे थया ए जड़ कर्मनी अपेक्षा विना स्वतंत्रपणे थाय छे। निश्चय थी तो एम ज छे, केम के ए परिणाम पण पोते पोताना सटकारक रूप परिणाम छे। अने ए वखते सामे एवुं ज निमित्त होय छे, एवुं ज निमित्त होय छे। એટલે કોઈપણ પરિણામ કોઈપણ પર્યાય થાય છે તે સ્વતંત્ર રીતે જ થાય છે, અને એ વખતે જે પરિણામ થયા છે એ વખતે એવું ઉચિત નિમિત્ત હોય છે। ત્યાં કર્મના ઉદય છે એ નિમિત્ત છે, તો એ વખતે પરિણામ વિકારી છે, એ વખતે પરિણામ વિકારી છે। પણ પરિણામ જે થયા એ તો પોતે પોતાના સત્કારક રૂપે થયા છે, સ્વતંત્રપણે થયા છે। ગુરુદેવ આગળ સમજાવે છે કે ત્યારે કેટલાક કહે છે કે કર્મથી શું વિકાર ન થાય, આ જડ કર્મ છે એનાથી આ વિકાર નથી થતો, કર્મથી વિકાર ન થાય તો પછી એ વિકાર એ જીવનો સ્વભાવ થઈ જશે। ઘણાને એમ લાગે છે કે આ કર્મને કારણે આ બધા પરિણામ થાય છે, શુભાશુભ ભાવ થાય છે, એમ જો ન માનીએ તો પછી એ શુભાશુભ ભાવ કે વિકારી પરિણામ જે છે એ જીવનો સ્વભાવ થઈ જશે। ભાઈ એમ નથી, જીવનો સ્વભાવ એ નથી થતો, એ તો એવી યોગ્યતા છે, એ તત્કાલીન યોગ્યતા છે, એટલે એવા પરિણામ થાય છે, એ કઈ તેથી જીવનો સ્વભાવ નથી થતો। જીવનો સ્વભાવ ક્યાંથી થાય? અરે ભાઈ, કર્મ તો બિચારા જળ અજીવ છે, એ પરદ્રવ્ય છે, એ તો સ્વદ્રવ્યને અડતાય નથી। જ્યાં આમ છે ત્યાં પરદ્રવ્યથી એટલે કર્મથી સ્વદ્રવ્યની વિકારી પર્યાય કેવી રીતે થાય, એટલે કે ન થાય? કર્મથી વિકાર થયો એમ કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહેવામાં આવે છે, એ તો નિમિત્ત પ્રધાન કથન છે। એમાં તો એમ સમજાવવું છે કે જ્યારે એવા વિકારી પરિણામ થયા એ વખતે કર્મના ઉદય નિમિત્ત હતા, એમ નિમિત્તનું જ્ઞાન કરાવવું છે। અને એવું નિમિત્તનું જ્ઞાન કરાવતું એ તો નિમિત્ત પ્રધાન કથન છે, કે જેમાં એમ કહેવાય કે આ કર્મથી વિકાર થયો, પણ કાંઈ એ જળ કર્મ જીવને વિકાર કરે એમ નથી। એ તો વિકાર થાય છે એ જીવની તત્કાલીન યોગ્યતા છે, એ વખતે જીવની એવી યોગ્યતા છે, એ વખતે એ સ્વનું લક્ષ છોડી અને પરનું લક્ષ કરે છે, એ એનો પોતાનો દોષ છે। એ વખતે આવા વિકારી પરિણામ થાય છે તો એ ઉપાદાન કારણ તપાસીએ તો ઉપાદાન કારણ પણ અશુદ્ધ ઉપાદાન કહેવાય, એ તે વખતની યોગ્યતા છે। એ યોગ્યતાનો વિચાર કરીએ છીએ ત્યારે તે વખતે જીવ સ્વનું લક્ષ છોડીને પરના લક્ષે થયો છે, તે વખતની તેવી યોગ્યતા છે, અને એમાં ઉપાદાન કારણ છે, એ ઉપાદાન કારણને અશુદ્ધ ઉપાદાન કહેવાય, અને એ વખતે નિમિત્ત તરીકે કર્મના ઉદય હોય, પણ કાંઈ એક જળ કર્મ છે એ જીવને એવા વિકારી પરિણામ કરાવે છે એમ નથી, એ વાત અહીંયા ગુરુદેવે સ્પષ્ટ કરી છે। આ વાત તો ઘણી વાર પહેલા પણ આવી ગઈ છે, અને 85મી ગાથાની વાત આના અનુસંધાનમાં ઘણી વાર ગુરુદેવે કરી છે। આગળ અહીંયા કહે છે કે મિથ્યાત્વ આદિ ભાવ જે થાય છે તેને જીવ સ્વતંત્રપણે પોતાની પર્યાયમાં ઉત્પન્ન કરે છે। આવા પરિણામ જે થાય છે એ જીવ પોતે પોતાની પર્યાયમાં સ્વતંત્ર રીતે કરે છે, ત્રિકાળી જીવ દ્રવ્ય એનું કારણ નથી, ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ એ એનું કારણ નથી, તેમ પરદ્રવ્ય કર્મ પણ એનું કારણ નહીં। પોતાનું ધ્રુવ શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય જીવ દ્રવ્ય એ પણ કારણ નથી, અને આ પરદ્રવ્ય એટલે કર્મ કે કર્મના ઉદયો એ પણ એનું કારણ નહીં। એ મિથ્યાત્વ ભાવનો કરતા મિથ્યાત્વ પર્યાય છે, એ પર્યાય થઈ છે, એ પર્યાય સ્વતંત્ર રીતે થઈ છે, એનો કરતા એ પર્યાય પોતે છે, એનું કાર્ય એટલે કર્મ પણ પર્યાય પોતે છે, એનું સાધન પણ પર્યાય પોતે છે, એનું સંપ્રદાન પણ પર્યાય પોતે છે, એનું ઉપાદાન અને અધિકરણ પણ પર્યાય પોતે છે. એટલે મિથ્યાત્વની પર્યાય તે કરતા, મિથ્યાત્વની પર્યાય તે એનું કર્મ એટલે કાર્ય, મિથ્યાત્વની પર્યાય એ પોતે જ એનું સાધન છે, મિથ્યાત્વના પરિણામ એ પોતાને માટે કર્યા એટલે પોતે સંપ્રદાન, અને મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ થયું તે અપાદાન, અને મિથ્યાત્વના આધારે મિથ્યાત્વ થયું તે અધિકરણ. આ પ્રમાણે મિથ્યાત્વની વિકારી પર્યાય કર્તા કર્મ આદિ પોતાના સટકારકથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે, એને નિમિત્તની કે કર્મના કારકોની કોઈ અપેક્ષા નથી. જુઓ, વિકારની પર્યાયને જીવ કરે એવો એનો સ્વભાવ નથી. આ વિકારની પર્યાય થઈ મિથ્યાત્વના પરિણામ થયા તો એ કઈ જીવનો સ્વભાવ નથી. જો સ્વભાવ હોય તો કાયમ થયા કરે, પણ એમ બનતું નથી એટલે એનો સ્વભાવ નથી. સ્વભાવ હોય તો સિદ્ધને પણ થાય, પણ એ એનો સ્વભાવ નથી. કેમ કે જીવમાં એવી કોઈ શક્તિ નથી, એમાં જીવમાં એવો કોઈ ગુણ નથી કે જે વિકારને કરે. શું કહ્યું? કે આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રભુત્વ, પ્રમેયત્વ આદિ અનંત અનંત શક્તિઓ ભરી છે, અનંત ગુણ છે, પણ એમાં એવી કોઈ શક્તિ નથી કે જે વિકારને ઉત્પન્ન કરે. શક્તિઓ તો બધી નિર્મળ જ છે કે નિર્મળ જ નિર્મળ છે. બધી શક્તિઓ, બધા ગુણો તો નિર્મળ જ છે, એટલે કોઈ એવો ગુણ નથી, કોઈ એવી શક્તિ નથી કે જે વિકારને ઉત્પન્ન કરે. તો પછી પર્યાયમાં વિકાર થાય છે એનું કારણ શું? તો પર્યાયમાં વિકાર તો થાય છે, તો એનું કારણ શું? બધાને આ જ પ્રશ્ન છે. એક તરફ એમ કહીએ કે જીવનો એ સ્વભાવ નથી, જીવ એનું કારણ નથી, એટલે શુદ્ધ જીવ, ત્રિકાળી શુદ્ધ ભગવાન આત્મા ધ્રુવ એ એનું કારણ નથી, બીજી અન્ય પર્યાય પણ એનું કારણ નથી, અને આ કર્મના ઉદય કે પરદ્રવ્ય એ પણ એનું કારણ નથી. છતાં આ પર્યાયમાં વિકાર તો થાય છે, તો એ પર્યાયમાં વિકાર થાય છે એનું કારણ શું? વિકાર કેમ થાય છે? પર્યાયમાં વિકાર શા માટે થાય છે? જો જીવમાં એવી શક્તિ નથી, અને તમે એમ કહો છો કે કર્મના ઉદય જળ કર્મ છે એ પણ એને એવા વિકારી પરિણામ કરાવતા નથી, તો પછી આ જે વિકાર થયો, પર્યાય વિકારી પર્યાય થઈ એ થાય છે, તો એનું કારણ શું? આ જ પ્રશ્ન છે, અને એને જ સમજવાનો છે. એનું સમાધાન 146માં પાના ઉપર અહીંયા આપ્યું છે. ગુરુદેવ કહે છે કે હા, પર્યાયમાં જે વિકાર થાય છે તે સ્વતંત્ર તે સમયના સટકારકના પરિણામથી થાય છે. સ્વતંત્ર તે સમયના સટકારકના પરિણામથી થાય છે. જીવદ્રવ્ય એનું કારણ નહીં, અને નિમિત્ત કર્મ પણ એનું વાસ્તવિક કારણ નહીં. પંચાસ્તિકાએ ગાથા 62માં આ વાત આવી છે, પણ લોકોને આ વાત બેસવી કઠણ પડે છે. આ વાતને બરાબર સમજવાની છે અને બેસાડવાની છે. આગળ કહે છે કે તેવી રીતે, આ તો વિકારી પરિણામની વાત કરી કે એ સ્વતંત્ર રીતે થાય છે એ વાત કરી, એમાં જીવ પણ કારણ નથી અને જળ કર્મ પણ કારણ નથી. હવે આગળ કહે છે, જે અત્યારે આ ટીકામાં જે વાત આવી છે એ વાતને હવે સાથે સમજાવે છે કે તેવી રીતે મોક્ષ માર્ગની જે પર્યાય છે, નિર્મળ પર્યાય, એ પર્યાય પણ સ્વતંત્ર રીતે થાય છે, એમાં પણ એ ધ્રુવ એનું કારણ નથી. એ વાત અત્યારે તો ચાલી રહી છે, એટલે એ વાત કરે છે કે તેવી રીતે મોક્ષ માર્ગની જે પર્યાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રરૂપ નિર્મળ રત્નત્રયની જે પર્યાય છે, તે નિશ્ચયથી તે કાળે પોતાના સટકારકના પરિણામથી ઉત્પન્ન થાય છે. પરમ પારિણામિક ભાવ લક્ષણ જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જે ગુણ છે એટલે કે ગુણોનો સમૂહ છે એની તેને અપેક્ષા નથી. તેને એટલે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે નિર્મળ પરિણામો થયા તેને આ ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષા નથી. એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એને કરતું નથી. તેમ દયાદાન વ્રત આદિ વ્યવહાર રત્નત્રયની પણ તેને અપેક્ષા નથી. વ્યવહાર રત્નત્રયની પણ તેને અપેક્ષા નથી અને ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય એની પણ એને અપેક્ષા નથી. અને એવા નિર્મળ પરિણામ સ્વતંત્ર રીતે પોતાના ષટકારકથી થાય છે. તે કાળે એવા જ એ પરિણામ એના પોતાના કારણે થાય છે. એમાં એને વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. વિતરાગનો માર્ગ આવો સૂક્ષ્મ છે. વ્યવહાર રત્નત્રયની અપેક્ષા નથી એટલે શુભ ભાવ, એમાં શુભ ભાવની વાત લીધી છે. એટલે દયાદાન વ્રત આદિના જે શુભ ભાવ એ વ્યવહાર રત્નત્રય, તો એની પણ એને અપેક્ષા નથી. અશુભ ભાવને કારણે તો કાંઈ પ્રશ્ન જ નથી, પણ શુભ ભાવથી પણ આવા વિતરાગી પરિણામ થતા નથી. રાગની શુભ ભાવની ક્રિયા કરતા કરતા આવા ધર્મના પરિણામ થાય, વિતરાગી પરિણામ થાય એ બનતું નથી. એ તો અજ્ઞાની લોકોએ કલ્પના કરીને ઉભી કરેલી વાત છે. બાકી વિતરાગના માર્ગમાં, વિતરાગ પરમેશ્વરના માર્ગમાં એવી વાત નથી કે શુભ ભાવની ક્રિયા કરતા કરતા વિતરાગી પરિણામ થાય, ધર્મના પરિણામ થાય. બાકી અજ્ઞાની લોકોએ કલ્પના કરીને ઉભી કરેલી વાત છે અને એવો વર્તમાનમાં ઉપદેશ પણ ચાલી રહ્યો છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે આગળ કે ભાઈ, મોક્ષનો માર્ગ કે સમ્યક દર્શન આદિ નિર્મળ રત્નત્રયની જે પર્યાય પ્રગટ થઈ તે સ્વતંત્ર પ્રગટ થઈ છે. એને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા નથી અને બાહ્ય વ્યવહારના કારકોની પણ અપેક્ષા નથી. સમ્યક દર્શનની પર્યાય પોતાના ષટકારકથી સ્વતંત્ર ઉત્પન્ન થઈ છે. એમાં એ પર્યાય થઈ છે તો એ સમ્યક દર્શનની પર્યાય છે. તો સમ્યક દર્શનની પર્યાય એ પોતે કરતા, સમ્યક દર્શનની પર્યાય એનું કાર્ય તે પર્યાય, એનું સાધન પણ તે પર્યાય, એનું સંપ્રદાન, અપાદાન, અધિકરણ પણ એ પર્યાય પોતે જ છે. આવી વાત છે. સંતોએ તો અદભુત વાત કરી છે. સર્વજ્ઞ પરમાત્માના આળતિયા થઈને, એટલે કે સર્વજ્ઞ પરમાત્માએ જે વાત કરી છે એને આપણી સમક્ષ એમણે જાહેર કરી છે, મૂકી છે. આત્મા શુદ્ધ પારિણામિક ભાવરૂપ સહજ આનંદ ચિદાનંદ પ્રભુ પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદ, પૂર્ણ શાંતિ, પૂર્ણ સ્વચ્છતા, પૂર્ણ પ્રભુતા આદિથી પૂર્ણ શક્તિઓથી ભરેલો પૂર્ણ આનંદગન ભગવાન છે. પૂર્ણ છે, એને કોઈ વાતે અધુરાશ નથી. ભગવાન આત્મામાં શું નથી, એ પૂર્ણ છે. એમાં પૂર્ણ આનંદ છે, પૂર્ણ પ્રભુતા છે, પૂર્ણ સ્વચ્છતા છે. અનંત ગુણો એવી અનંત શક્તિઓ એ પૂર્ણપણે અંદરમાં રહેલી છે, એવો એ ભગવાન આત્મા છે. અને તેને અવલંબનારી એટલે તેને વિષય કરનારી, એવા ભગવાન આત્માને અવલંબનારી એટલે એને વિષય કરનારી જે ભાવના, જે એકાગ્રતા રૂપ જે પર્યાય, જેને ઉપશમ આદિ ભાવ ત્રય કહીએ છીએ, તે અહીં કહે છે કે એ બધા સમસ્ત રાગ આદિથી રહિત છે. શું કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ની નિર્મળ રત્નત્રય રૂપ જે ભાવના છે, જેને આગમ ભાષાએ ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક એમ ભાવત્રયપણે કહી અને અધ્યાત્મ ભાષાએ શુદ્ધ આત્મ અભિમુખ પરિણામ, શુદ્ધ ઉપયોગ ઇત્યાદિ પર્યાય સંજ્ઞાથી કહી, તે શુદ્ધ પારિણામિક ભાવને અવલંબનારી છે, એ દ્રવ્યને અવલંબનારી છે. અને બીજી વાત કે એ પર્યાય સમસ્ત રાગાદિથી રહિત છે, સમસ્ત રાગાદિથી રહિત છે. બહુ સરસ વાત કરી દીધી. બે વાત મૂકી કે આવા પરિણામો જે થાય છે એ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ ભગવાન આત્મા એવા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને અવલંબનારા છે, એટલે કે એનું લક્ષ્ય કરીને થતા પરિણામ છે, અને એવા પરિણામની અંદર કોઈ રાગાદી છે નહીં, કોઈ રાગાદી છે નહીં. આગળ કહે છે કે જુઓ, આ ટીકા કરનારા જયસેન આચાર્ય દેવ છે. તેઓ નગ્ન દિગંબર સંત હતા. અંદર આત્માના પ્રચુર આનંદ રસના સ્વાદમાં રહેનારા તેઓ વનમાં રહેતા હતા. 900 વર્ષ પહેલા તેમણે આ ટીકા બનાવી છે. ટીકામાં તેઓ કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળ ચિદાનંદ ઘન નિત્ય આનંદ પ્રભુ છે. એના આશ્રય, એના અવલંબે, એના લક્ષ્ય જે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની નિર્મળ મોક્ષ માર્ગની પર્યાય પ્રગટે છે, તે ભાવનારૂપ પર્યાય સમસ્ત રાગાદીથી ભિન્ન છે. તે ભાવનારૂપ પર્યાય શું છે? તો કહે છે કે એ ઉપશમ આદિ ભાવત્રય રૂપ છે. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા ભાવરૂપ છે. ક્ષાયિકમાં અહીં ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના ક્ષાયિક ભાવની વાત છે. અહીં ભગવાન કેવળીના ક્ષાયિક ભાવની વાત નથી. અહીંયા આ ત્રણ ભાવ કયા ને, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ, એવા ભાવત્રય રૂપ આ જે પરિણામ કયા, એ પરિણામ રાગાદીથી રહિત છે એમ જયારે કહ્યું છે ત્યારે એક સ્પષ્ટતા કરી છે કે અહીંયા જે ક્ષાયિક ભાવ કયો છે, તો એ ક્ષાયિકમાં અહીંયા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના ક્ષાયિક ભાવની વાત છે. કયા ક્ષાયિક ભાવની વાત છે? અહીંયા ચોથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના ક્ષાયિક ભાવની વાત છે. અહીં ભગવાન કેવળીના ક્ષાયિક ભાવની વાત નથી. ચોથે ગુણસ્થાને પણ ક્ષાયિક સંકિત પ્રગટ થાય છે એની અહીંયા વાત છે. તો હવે આપણે ક્ષાયિક ભાવ સંબંધી પણ આગળ થોડી વધારે વાત લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચલ